આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે કેનેડાના કનાનાસ્કીસ ખાતે G7 શિખર સંમેલનમાં ભાગ લેશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાના 163 મૃતકોના DNA નમૂના મેચ થયા. 124 પાર્થિવ દેહ તેમના સ્વજનોને સોંપાયા. ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. ઈરાન અને ઇઝરાયેલે 5મા દિવસે પણ એકબીજા પર હુમલા કર્યા. અને ICC મહિલા વન ડે બેટિંગ રેન્કિંગમાં ભારતની સ્મૃતિ મંધાના ફરી એકવાર પ્રથમ ક્રમે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે કેનેડાના કનાનાસ્કીસ ખાતે G7 શિખર સંમેલનમાં ભાગ લેશે. તેઓ બદલાતી દુનિયામાં સુલભતા અને પોષણ ક્ષમતા સુનિશ્ચિત કરવા માટે ઉર્જા સુરક્ષા, ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને રોકાણના ભવિષ્ય પરની ચર્ચામાં ભાગ લેશે. આ સંમેલનમાં પ્રધાનમંત્રીની આ સતત 6ઠી ભાગીદારી હશે. શ્રી મોદી G7 દેશોના નેતાઓ અને આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ સાથે મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દા પર વિચારોનું આદાન પ્રદાન કરશે. તેઓ અનેક દ્વિપક્ષીય બેઠક પણ કરશે, જેમાં કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીનો પણ સમાવેશ થાય છે. G7 બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વભરના અનેક દેશો એકબીજા સાથે સંઘર્ષમાં છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે, જ્યારે રશિયા અને યુક્રેન પણ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાત મહત્વપૂર્ણ બની રહી છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકસિત ભારત માત્ર એક સ્વપ્ન નથી, પરંતુ એક ચોક્કસ ગંતવ્ય છે જે મજબૂત જ્ઞાન અર્થતંત્ર દ્વારા સંચાલિત છે. પુડુચેરી વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ સભ્યો સાથે વાતચીત કરતા તેમણે દેશને વિકસિત ભારત તરફ દોરવામાં મુખ્ય હિતધારકો તરીકે યુવાનો અને વિદ્યાર્થિનીઓની નિર્ણાયક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા શ્રી ધનખડે કહ્યું કે શિક્ષણ અસમાનતાને દૂર કરે છે. જોકે તેમણે ભારતની પરંપરાગત ગુરુકુલ પ્રણાલીમાં મૂળ ધરાવતા મૂલ્ય તરફ પાછા ફરવાની વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે આપણું લક્ષ્ય વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટતા ધરાવતી સંસ્થાઓનું નિર્માણ કરવાનું હોવું જોઈએ. અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના DNA મેચિંગ માટે સેમ્પલિંગની કામગીરી પૂર્ણતાના આરે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 163 મૃતકોના DNA નમૂના મેચ થયા છે, જેમાંથી 124 મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. 39 મૃતદેહમાંથી 21 આવતીકાલ સવાર સુધી સોંપી દેવાશે. 12 મૃતદેહ માટે મૃતકના પરિવારના સભ્યો બીજા સભ્યોની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન આ ઘટનાના થોડા દિવસ બાદ એર ઇન્ડિયાની અમદાવાદ લંડન ગેટવિક ફ્લાઇટ નંબર EI-159 આજે રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ બપોરે 1:10 ઉપડવાની હતી. એર ઇન્ડિયાએ એક યાદીમાં જણાવ્યું કે હવાઈ ક્ષેત્ર પર નિયંત્રણો અને વધારાની સલામતી તપાસને કારણે એરક્રાફ્ટ ઉપલબ્ધ ન હોવાથી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ભાજપે આજે કોંગ્રેસ પર જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે સરકારના વલણ અંગે જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા ભાજપના પ્રવક્તા ડોક્ટર સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સરકારે વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે અને એવું કહેવામાં આવ્યું છે કે સામાજિક અને આર્થિક અને જાતિ વસ્તી ગણતરી કરાશે.
प्रधानमंत्री मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी और NDA की सरकार का विचार क्या है? हम कहते हैं सबका विश्वास सबका प्रयास. इसीलिए हमारी सरकार जिस विषय को लेकर सामाजिक और आर्थिक सर्वेक्षण और जातिगत जनगणना कराना चाह रही है, उसके पीछे हमारा उद्देश्य है सभी जातियों की पहचान, सभी जातियों को सम्मान और सबसे पिछले छोर पर खड़ी हुई जातियों का उत्थान.
શ્રી ત્રિવેદીએ કહ્યું, કોંગ્રેસે જાણવું જોઈએ કે જાતિગત વસ્તી ગણતરી કરવી એ રાજ્યોના નહીં પરંતુ કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે. તેમણે કહ્યું, કોંગ્રેસ તેલંગાણાનું ઉદાહરણ આપી રહી છે, પરંતુ તેમણે એ સમજવું જોઈએ કે ત્યાં જે થઈ રહ્યું છે તે એક સર્વે છે, વસ્તી ગણતરી નહીં. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને આજે આગામી અમરનાથ યાત્રાની સુરક્ષા તૈયારીઓ માટે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. શ્રીનગરના પોલીસ મુખ્યાલયમાં યોજાયેલી આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ અને પોલીસ વડા, ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારી તેમજ ગુપ્તચર સંસ્થાના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. અમરનાથ યાત્રાની સુરક્ષા અને તૈયારીઓ અંગે એક કાર્ય યોજનાને અંતિમ સ્વરૂપ આપવા આ બેઠક યોજાઈ હતી. ભૂમિદળના વડા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી અને ભૂતપૂર્વ ભૂમિદળના વડા વચ્ચે 2 દિવસીય સંવાદ શિફ્ટ ચિંતન આજે નવી દિલ્હીમાં શરૂ થયો. આ સંવાદનો ઉદ્દેશ્ય સેનાના ભૂતપૂર્વ વડાઓના સંસ્થાકીય જ્ઞાન અને અનુભવનો લાભ લેવા માટે એક મંચ પૂરું પાડવાનો છે. આ પ્રસંગે જનરલ દ્વિવેદીએ ભારતીય સેનાના હાલના પરિવર્તન અને ભાવિ દિશાને આકાર આપવામાં ભૂતપૂર્વ વડાના સતત જોડાણના મહત્વ પર ભાર મૂક્યો. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ઓપરેશન સિંદૂર પર વ્યાપક ઓપરેશનલ બ્રીફિંગ હતું, જેમાં ભારતીય વાયુસેના અને નૌકાદળ સાથે કામગીરીના સુમેળભર્યા સંચાલનનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને દેશના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગળ વધ્યું છે, જેના કારણે આ પ્રદેશમાં ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર જેવા જિલ્લાઓમાં સતત બીજા દિવસે અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. સાંભળીએ એક અહેવાલ.
રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મોડી સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે વાત કરી હતી અને બચાવ કાર્યની સમીક્ષા કરી હતી. વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 5 ટીમો અને SDRFની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં વરસાદી પાણીમાં ફસાયેલા 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. હવામાન વિભાગે આવતીકાલે સવાર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 9 જિલ્લાઓ માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અગાઉ મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાન દ્વારા આજે નવી દિલ્હીમાં યોગ બંધન કાર્યક્રમનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં ડેનમાર્ક, ઇન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા, આર્જેન્ટિના સહિત વિવિધ દેશના અગ્રણી પ્રતિનિધિઓની ભાગીદારી જોવા મળી હતી. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ના સંદર્ભમાં આયોજિત થનારા 10 મુખ્ય કાર્યક્રમોમાંનો એક છે. ઈરાન અને ઇઝરાયેલ 5મા દિવસે પણ એકબીજા પર હુમલા કરી રહ્યા છે, જેમાં સ્થાનિક નાગરિક પર હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઇઝરાયેલી હુમલાના જવાબમાં ઈરાને 2 મિસાઇલનો હુમલો કર્યો, જેના કારણે મધ્ય અને ઉત્તરી ઇઝરાયેલના કેટલાક ભાગોમાં વહેલી સવારે હવાઈ હુમલાની ચેતવણી શરૂ થઈ ગઈ. ઈરાનના સશસ્ત્ર દળોએ ઇઝરાયેલને ચેતવણી આપી હતી કે નવા અને અદ્યતન શસ્ત્રોનો ઉપયોગ સાથે આગામી કલાકોમાં ભીષણ હુમલા વધુ તીવ્ર બનશે. બીજી તરફ ઇઝરાયેલની સેનાએ જણાવ્યું કે તેણે પશ્ચિમ ઈરાનમાં લશ્કરી લક્ષ્ય પર અનેક વ્યાપક હુમલાઓ કર્યા હતા. ઇઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો કે તેણે રાતોરાત થયેલા હુમલામાં ઈરાનના યુદ્ધ સમયના ચીફ ઓફ સ્ટાફ અને સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીની નજીકના સહાયક અલી શાદમાનીને મારી નાખ્યા હતા. ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડામાં G7 શિખર સંમેલન વહેલા છોડી વોશિંગ્ટન પરત ફર્યા છે. વિશ્વ નેતાઓએ મધ્ય પૂર્વમાં તણાવ ઓછો કરવા માટે સંયુક્ત નિવેદન કર્યાના થોડા કલાકો પછી જ આ પગલું લેવામાં આવ્યું છે. ટ્રમ્પના બહાર નીકળવાના થોડા સમય પહેલા G7 ઇઝરાયેલ ઈરાન સંઘર્ષના ઉકેલ અને પ્રદેશને સ્થિર કરવા માટે વ્યાપક પ્રયાસો કરવાની હાકલ કરી હતી. ICC મહિલા વન ડે બેટિંગ રેન્કિંગમાં ભારતની સ્મૃતિ મંધાનાએ નવેમ્બર 2019 પછી પ્રથમ વખત નંબર 1નું સ્થાન પાછું મેળવ્યું છે. 28 વર્ષીય ખેલાડી મંધાના 727 રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી ગઈ છે. તેણે દક્ષિણ આફ્રિકાની લોરા વોલ્ટાર્ટને પાછળ છોડી દીધી છે, જે ઇંગ્લેન્ડની નેટ સ્કીવર બ્રન્ટ સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને આવી ગઈ છે. મંધાનાના પ્રદર્શનમાં વાપસીમાં તેની 11મી વન ડે સદીનો સમાવેશ થાય છે, જે કોલંબોમાં શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સામેની ભારતની તાજેતરની ત્રિકોણીય શ્રેણીની ફાઇનલ દરમિયાન ફટકારી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે કેનેડાના કનાનાસ્કીસ ખાતે G7 શિખર સંમેલનમાં ભાગ લેશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાના 163 મૃતકોના DNA નમૂના મેચ થયા. 124 પાર્થિવ દેહ તેમના સ્વજનોને સોંપાયા. ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. ઈરાન અને ઇઝરાયેલે 5મા દિવસે પણ એકબીજા પર હુમલા કર્યા અને ICC મહિલા વન ડે બેટિંગ રેન્કિંગમાં ભારતની સ્મૃતિ મંધાના ફરી એકવાર પ્રથમ ક્રમે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.